समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो आपणे स्वाध्याय करी रह्या छीए। एमां पुण्य पाप अधिकार चाले छे। पुण्य पाप अधिकार नी गाथा 161 162 अने 163 ए आपणे करी रह्या छीए। एमां गाथानो अर्थ टीका भावार्थ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથાઓ ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે, આજે એમાં વધારે અંશ આપણે કરીશું। એ કરતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ કે ગાથા 161 162 અને 163માં શું વાત આવી। ગાથામાં એમ કહ્યું કે સમ્યત્વ કે જે મોક્ષના કારણ રૂપ સ્વભાવ છે તેને રોકનારું મિથ્યાત્વ છે, અને તે મિથ્યાત્વ પોતે કર્મ જ છે, અને એના ઉદયથી જ જ્ઞાનને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે। અને એ જ રીતે જ્ઞાનની વાત લીધી કે જ્ઞાન છે એ પણ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, અને એને રોકનારું અજ્ઞાન છે, અને એ પોતે કર્મ છે, અને એના ઉદયથી એટલે અજ્ઞાનના ઉદયથી જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે। તેવી રીતે ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર કસાય છે, ચારિત્રને રોકનાર કસાય છે, અને એ પોતે કર્મ છે, અને એ કસાયના ઉદયથી જ્ઞાનને અચારિત્રપણું થાય છે। માટે કર્મ પોતે મોક્ષના કારણના તિરોધાયી સ્વભાવ સ્વરૂપ એટલે કે વિપરીત સ્વભાવ સ્વરૂપ હોવાથી એ કર્મને નિષેધવામાં આવ્યું છે। આપણે મિથ્યાત્વ સંબંધી વાત કરી છે ગુરુદેવના પ્રવચનમાંથી, એના અંશો આપણે કર્યા છે, એમાં હવે આગળ વાત લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 6 પાના નંબર 175 ઉપર આપણે 85 કાયની ગાથા 62માં જે વાત આવે છે એ વાત લીધી। એના પછી ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જે દર્શન મોહનો ઉદય છે એટલે કે દર્શન મોહનીય કર્મ, દર્શન મોહનો ઉદય એટલે દર્શન મોહનીય કર્મનો ઉદય છે, તે જળનો ભેખ છે, એમાં ઉપયોગ જોડાઈ જાય છે, તે મિથ્યાત્વ પરિણામ છે। તે જીવની ઊંધાઈભરી દ્રષ્ટિ પોતે પોતાના કારણે છે, કર્મના કારણે છે એમ નહીં। ગઈકાલે પણ આપણે આ વાત લીધી કે જળ કર્મનો ઉદય છે એ કંઈ મિથ્યાત્વના પરિણામ જીવને કરાવે એમ બિલકુલ નથી। એ જળ કર્મનો ઉદય છે એ તો જળમાં રહ્યો, એ કંઈ જીવને કંઈ કરતો નથી, પણ જીવ પોતે એમાં જોડાય, એમાં જોડાવું એટલે કે એનો ઉપયોગ ત્યાં જાય છે। ભગવાન આત્મા ચેતન છે, ચૈતન્ય સ્વભાવી છે, જ્ઞાન દર્શન એનો સ્વભાવ છે, તો એના જ્ઞાન દર્શનના ઉપયોગ એ પેલા દર્શન મોહનીય નો ઉદય છે, દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ છે, અને એવું કર્મ ઉદયમાં છે તો એ ઉદય જે વર્તે છે એ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ જાય છે, એટલે એમ એનો ઉપયોગ એમાં દર્શન મોહનીના ઉદય સાથે જોડાય છે, એટલે જે પરિણામ થયા એ મિથ્યાત્વ પરિણામ છે. બીજી રીતે કહીએ તો એ દર્શન મોહનીય કર્મ, એ જડ કર્મની પ્રકૃતિ છે, એ કંઈ ખરેખર એને મિથ્યા શ્રદ્ધાન કરાવતી નથી. મિથ્યા શ્રદ્ધાન તો જીવ પોતે પરનું લક્ષ કરતા કરે છે, જેમ છે તેમ શ્રદ્ધાન કરવાને બદલે જેમ છે તેમ તત્વોનું શ્રદ્ધાન કરવું, એના સ્થાને આ જીવ કર્મના ઉદય સાથે જોડાઈને વિપરીત ભાવે શ્રદ્ધાન કરે છે તો એ જીવની ઊંધાઈ છે, એ જીવનો ઊંધો પુરુષાર્થ છે, અને એમ એ મિથ્યાત્વ ભાવે પરિણમે છે. કર્મના કારણે એમ થતું નથી, કર્મના ઉદય કંઈ એને એવા મિથ્યાત્વ ભાવે પરિણમવાનું કહેતા નથી, એટલે એ પરિણામ મિથ્યાત્વના પરિણામ જીવ પોતે કરે છે. એમાં દર્શન મોહનીયનો ઉદય છે એ તો નિમિત્ત માત્ર છે. કર્મ તો જળ વસ્તુ છે, પર છે, તે કાંઈ દુશ્મન નથી, વેરી નથી, એ મિત્ર પણ હોઈ શકે નહીં. પોતાની જે વિપરીત દ્રષ્ટિ છે એ જ વેરી છે, અને તે પોતે પોતાના કારણે છે. પોતાની વિપરીત દ્રષ્ટિમાં બીજો કોઈ એને વિપરીત દ્રષ્ટિ કરાવતો નથી, એટલે મિથ્યાત્વના પરિણામ થાય એની શ્રદ્ધા ઊંધી હોય એમાં જીવ પોતે જ જવાબદાર છે, પણ જડ કર્મ એમાં કાંઈ કરતું નથી. અને એ મિથ્યાત્વ તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને મિથ્યાદ્રષ્ટુપણું થાય છે. હવે એમ કહ્યું છે તો એને સમજાવતા ગુરુદેવ કહે છે કે મિથ્યાત્વ પોતે કર્મ જ છે, એટલે કે તે આત્માનો સ્વભાવ નથી. મિથ્યાત્વ પોતે કર્મ છે, અને આ ઉદય જે કહ્યો એટલે એ જડ કર્મના ઉદયની વાત નથી, પણ જીવને એવા વિભાવ ભાવે શ્રદ્ધાન થયું એ ઉદય, એ મિથ્યાત્વનો ઉદય. એટલે મિથ્યાત્વ પોતે કર્મ જ છે, એટલે કે તે આત્માનો સ્વભાવ નથી, તેના ઉદયથી એટલે કે મિથ્યાત્વના પ્રગટ થવાથી, એવા મિથ્યા સ્વભાવે પરિણમવાથી, એટલે મિથ્યાત્વના પ્રગટ થવાથી જ જ્ઞાનને એટલે આત્માને મિથ્યાદ્રષ્ટિપણું થાય છે. ઉદય એટલે ઉદય ભાવ, ઉદય એટલે ઉદય ભાવ, પેલા જડ કર્મના ઉદયની વાત નથી. મિથ્યાત્વ ઉદય ભાવ છે. કર્મનો ઉદય તો ક્યારે કહેવાય કે ઉપયોગ એમાં જોડાય ત્યારે, અને એમાં ન જોડાય તો કર્મ તો ખરી જાય છે. કર્મનો ઉદય જે છે, જડ કર્મનો ઉદય આવ્યો, પણ એ ઉદયનું એ લક્ષ્ય કરે, એમાં જોડાય અને એને એવા પરિણામ થાય, ત્યારે ખરેખર એને ઉદય છે એ નડ્યો એમ કહેવામાં આવે. પણ એનું લક્ષ્ય જ ન કરે તો એ ભલે ને ઉદય આવ્યો, એને શું નડે છે? એને કાંઈ નડતો નથી. એ કાંઈ એને મિથ્યાત્વ ભાવ પરિણમન જબરદસ્તી કરાવનારો ઉદય થોડો છે. એટલે જડ કર્મના ઉદય આવે અને ખરી જાય, એના કારણે એનો સ્થિતિ બંધ છે એ પ્રમાણે આવે, અને પછી એ રીતે ખરી જાય છે. આત્મા પોતાની શુદ્ધ ચૈતન્યમય ચીજને ભૂલીને એવા જ ઉદયને વશ થાય, એટલે દર્શન મોહનો ઉદય છે તેવા દર્શન મોહને વશ થઈ જાય, અને એમ વશ થવું એટલે એની સાથે જોડાઈ ગયો. પોતાના શુદ્ધ ભગવાન આત્માને ન જોતા, પોતાના સ્વભાવ ભાવે ન થતા, એ દર્શન મોહના ઉદય છે એની સાથે જોડાયો, એટલે એને વશ થયો, અને એમ એ પરને જાણવા દેખવામાં રોકાઈ ગયો. એ તેનો પોતાનો દોષ છે, પોતાનો અપરાધ છે, અને એ જ મિથ્યાત્વ ભાવ છે. એ મિથ્યાત્વ ભાવને લઈને આત્માને મિથ્યા દ્રષ્ટિકોણ છે. પણ એમ નથી કે પેલા જડ કર્મને લઈને છે, એમ નથી. આપણે મિથ્યાત્વ વિશે ગઈકાલે ઘણી વાત કરી છે, હવે આજે બીજી વાત લેવી છે, એ વાત લઈએ આપણે. એ પહેલા એક પ્રશ્ન છે અહીંયા કે તો ગોમઠસારમાં તો એમ આવે છે કે જ્ઞાનાવરણીય કર્મ ઘાતી કર્મ છે અને તે જ્ઞાનને ઘાતે છે. જુઓ, હવે અહીંયા જે વાત લેવી છે એ જ્ઞાનની વાત છે અને એના સંબંધીનો આ પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જ્ઞાનને માટે જે કહેવામાં આવ્યું ને એ તો એ અજ્ઞાન છે. એ અજ્ઞાન એ ભાવ એના જ્ઞાન સ્વભાવને ઘાતે છે. અને અહીંયા જે વાત કરવામાં આવી જ્ઞાનને માટે કે જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને અજ્ઞાન રોકે છે અને એ અજ્ઞાન પોતે કર્મ જ છે, એટલે એ ભાવ કર્મ છે અને એના ઉદયથી જ જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે, એટલે આત્માને અજ્ઞાનીપણું થાય છે. તો એ ભાવ કર્મ, એ ભાવ એનાથી એને એ અજ્ઞાનપણું થાય છે. એટલે અહીંયા જે પ્રશ્ન છે એમાં એમ કેવું છે કે ગોમઠસારમાં તો એવું આવ્યું કે જ્ઞાનાવરણીય કર્મ, એટલે એ જડ કર્મની વાત લીધી અહીંયા, કે જ્ઞાનાવરણીય કર્મ ઘાતી કર્મ છે અને તે જ્ઞાનને ઘાતે છે. એટલે એનો અર્થ શું સમજવો? ગુરુદેવ ઉત્તર આપ્યો છે કે ભાઈ એ તો નિમિત્તથી વ્યવહાર નયનું કથન છે. જ્ઞાનાવરણીય કર્મ એ તો જીવને અડતું નથી. કેમ અડતું નથી? કેમ કે એ તો જડ કર્મ છે અને એ જડ કર્મ છે એ ચેતન ભગવાન આત્માને ક્યાંથી અડે, એને ક્યાંથી સ્પર્શે? તો પછી એ જ્ઞાનને કેવી રીતે ઘાતે? એ જ્ઞાનને શું ઘાત કરવાનું છે? જીવ પોતે જ જ્યારે જ્ઞાનની પર્યાયમાં ભાવઘાતીરૂપ હીણું પરિણમન કરે ત્યારે દ્રવ્ય ઘાતીને નિમિત્ત કહેવામાં આવે છે. જ્ઞાનાવરણીય કર્મ જે જળ કર્મ, દ્રવ્ય કર્મ, એને ક્યારે નિમિત્ત કહેવામાં આવે કે એવા જ્ઞાનાવરણીય જળ કર્મનો ઉદય છે અને એનું લક્ષ્ય કરીને, એટલે કે જીવનો ઉપયોગ એની સાથે જોડાય અને એમ જે અજ્ઞાન ભાવે પરિણમન થાય ત્યારે એને જ્ઞાનની પર્યાયમાં એ ભાવઘાતી રૂપ હીણું પરિણમન થયું છે એમ કહેવાય. જ્યારે એ પોતે એ અજ્ઞાન ભાવે થાય છે ત્યારે એવું હીણું પરિણમન થાય છે ત્યારે એમ કહેવાય કે એવું હીણું પરિણમન થયું એમાં નિમિત્ત તરીકે પેલું જળ કર્મનો ઉદય દ્રવ્ય ઘાતી છે એ છે. ખરેખર નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્ત જ્ઞાનના પરિણમનને કાંઈ કરે છે એમ તો ત્રણ કાળમાં છે જ નહીં. નિમિત્ત તો હાજર છે, માટે નિમિત્ત કહેવાય છે. તો પ્રશ્ન થયો પાછો ફરીથી કે જ્ઞાનાવરણી અને ઘાતી કર્મ કયું છે અને ઘાતી કર્મ એમ કહીએ અને પાછો ઘાત કરે નહીં એ કેવી રીતે બને, એ કેવું? અને એની પણ ગુરુદેવે અહીંયા સ્પષ્ટતા કરી છે કે જુઓ ભાઈ, પ્રવચનસાર 16ની ટીકામાં આવે છે કે ઘાતી કર્મ બે પ્રકારના, એક ભાવઘાતી અને બીજું દ્રવ્યઘાતી. ઘાતી કર્મ બે પ્રકારે, ભાવઘાતી અને બીજું દ્રવ્યઘાતી. આ ભાવઘાતી કર્મ એ જીવના જ્ઞાન દર્શન આદિ ગુણોની ઊંધી દશા છે, અશુદ્ધ વિકારી દશા છે. ભાવઘાતી છે એ જીવના જ્ઞાન દર્શન આદિ ગુણોની ઊંધી અશુદ્ધ વિકારી દશા છે અને દ્રવ્યઘાતી એ જીવની ઊંધી દશાના પરિણમનમાં નિમિત્ત જડ કર્મની અવસ્થા છે. જળ કર્મની જે અવસ્થા છે એને દ્રવ્યઘાતી કહી છે અને એ ખરેખર એ ઘાત કરવાવાળું નથી, માત્ર એ ઘાત કરવામાં નિમિત્ત કારણ છે. ખરેખર ઘાત શેનાથી થાય છે? તો કે ભાવઘાતી કર્મથી. એટલે ભાવઘાતી એટલે એના એ વખતે એવા જડ કર્મના ઉદય સાથે જોડાવાથી થતા વિભાવભાવ અને એવા પરિણામ, એવા અજ્ઞાનના પરિણામ કે એવા મિથ્યાત્વના પરિણામ, એવા કષાયના પરિણામ, એ શુભાશુભ ભાવ એ ખરેખર તો ઘાતી છે, એ ભાવઘાતી છે. અહીંયા પાના નંબર 177 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે, જે હવે વાત લેવી છે જ્ઞાનની, આ એ વાતને સમજાવતા કહે છે કે હવે કહે છે જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું અજ્ઞાન છે, તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે. અહીં જ્ઞાન શબ્દે ત્રિકાળી આત્મા નહીં પણ આત્માનું જ્ઞાન રૂપે પરિણમન થતા સમ્યક જ્ઞાન પ્રગટ થાય એની વાત છે. અહીંયા એમ કહ્યું ને કે જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, એટલે અહીંયા આ જ્ઞાન શબ્દનો અર્થ ત્રિકાળી આત્મા એમ નથી કરવાનો. અહીંયા જે જ્ઞાનની વાત કરી છે એ આત્માનું જ્ઞાન રૂપે પરિણમન, આત્માનું જ્ઞાન રૂપે પરિણમન, સમ્યક જ્ઞાન, એ જ્ઞાનની વાત છે. એટલે એવા જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું અજ્ઞાન છે. મોક્ષનું કારણરૂપ જે જ્ઞાન એને રોકનાર અજ્ઞાન છે અને એ અજ્ઞાન પોતે કર્મ છે અને એના ઉદયથી જ જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે. આ વાત ટીકામાં આવી, એ વાતને અહીંયા વિસ્તારથી ગુરુદેવ સમજાવે છે. એટલે અહીંયા જે જ્ઞાન શબ્દ છે એનો અર્થ અહીંયા આત્મા નથી કરવાનો. આપણે અગાઉ જે વાત કરી ત્યાં એ રીતે હતું, જ્ઞાન શબ્દનો આત્મા અર્થ હતો. અહીંયા તો આ જ્ઞાન કે જે મોક્ષના કારણ રૂપ સ્વભાવ છે એવું જ્ઞાન, એવા જ્ઞાનને રોકનારું અજ્ઞાન છે, તો એ જ્ઞાનની વાત છે. અને આ જ્ઞાન કેવું છે? આત્માનું જ્ઞાન રૂપે પરિણમન, એ સમ્યક જ્ઞાન છે, એની અહીંયા વાત કરી છે. આત્મા અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે, એની સન્મુખ ઢળતા જે સ્વસ્વરૂપનું જ્ઞાન થાય તે સમ્યક જ્ઞાન છે અને તે એટલે તે જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. આ સમ્યક જ્ઞાન એ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે અને એ જ્ઞાનની વાત કરી છે કે એ જ્ઞાનને રોકનારું જે અજ્ઞાન છે અને એ અજ્ઞાન પોતે કર્મ છે અને એ અજ્ઞાનના ઉદયથી જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે, એટલે આત્માને અજ્ઞાનીપણું થાય છે. ગુરુદેવ આગળ વાત કરે છે કે જાજુ શાસ્ત્ર જ્ઞાન હોય તે જ્ઞાન છે એમ નહીં. શાસ્ત્રનું જ્ઞાન છે એ કંઈ જ્ઞાન નથી, એ તો પરલક્ષી જ્ઞાન છે. વળી આ વકીલાતનું કે ડાક્ટરીનું જ્ઞાન હોય તે પણ જ્ઞાન નહીં. LLB કે MBBS એ બધા જે છે એને ગુરુદેવ કહે છે કે એ બધા પૂંછડા લગાડ્યા હોય પણ એ કંઈ જ્ઞાન દર્શાવનારા નથી. અને એ જ્ઞાન જે છે એ તો કુજ્ઞાન છે. જ્ઞાન તો એને કહીએ કે જે પૂર્ણ આનંદનો નાથ, જ્ઞાન સ્વરૂપ, નિજ શુદ્ધ આત્માને જાણે, અનુભવે અને એવું જાણતું, અનુભવતું, એવું આત્માને, શુદ્ધ આત્માને જાણતું, અનુભવતું, થકું, પ્રગટ થયું હોય એ જ્ઞાન. અને આવું જ્ઞાન છે એ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે અને એવા જ્ઞાનને રોકનારું તેનો વિરોધી, એવા જ્ઞાનને રોકનાર એટલે તેનો વિરોધી એ શું છે? તો કે એ અજ્ઞાન છે. એવા જ્ઞાનને રોકનારું અજ્ઞાન છે. જ્ઞાનને એકલું રાગમાં અને પરપદાર્થને જાણવામાં રોકવું તે અજ્ઞાન છે. શુભભાવમાં રહ્યો છે, શુભભાવની રૂચિ કરીને રહ્યો છે એ વખતે એ કોનું જ્ઞાન કરશે? જે ભાવમાં રહ્યો છે એને એ જાણશે, એટલે એ રાગમાં રહ્યો છે. એટલે એમાં રોકાઈ રહ્યો છે ત્યારે એનું જે જ્ઞાન છે એ કેવું જ્ઞાન છે? અજ્ઞાન છે. પરપદાર્થને જાણવામાં રોકાયેલું જ્ઞાન છે તે અજ્ઞાન છે. પરપદાર્થને જાણવામાં રોકાઈ રહેલું જ્ઞાન અજ્ઞાન છે અને તે સમ્યક જ્ઞાનનું વિરોધી છે. કેમ કે અજ્ઞાનમાં એમાં રોકાયો છે તો પોતાના આત્માને ક્યાં જાણે છે? પોતાના સ્વરૂપને જાણે તો એને સમ્યક જ્ઞાન છે, પણ પોતાના સ્વરૂપને જાણતો નથી અને પરપદાર્થને જાણવામાં એ રોકાઈ રહ્યો છે તો પછી એને સમ્યક જ્ઞાન ક્યાંથી પ્રગટ થાય? એટલે એ સમ્યક જ્ઞાનનું વિરોધી છે. સમ્યક જ્ઞાનનું વિરોધી કઈ રીતે થાય છે? એ પરને જાણવામાં રોકાઈ રહ્યો છે એટલે સ્વને જાણતો નથી. પરપદાર્થને જાણવામાં રોકાવું એ અજ્ઞાન છે અને તે સમ્યક જ્ઞાનને પ્રગટ થવા દેતું નથી, એટલે એ સમ્યક જ્ઞાનનું વિરોધી છે. પાના નંબર 178 ઉપર શરૂઆતમાં જ કહે છે કે જ્ઞાન એટલે ચિદાનંદ ઘન સ્વરૂપ ભગવાન આત્માનું સ્વસંવેદન જ્ઞાન, જેને આત્મજ્ઞાન કહે છે, અને જે અતિન્દ્રિય આનંદ સહિત હોય છે. છ ડાળામાં કહ્યું છે ને કે મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો, પૈ નિજ આત્મજ્ઞાન વિના સુખલેશ ન પાયો. પાંચ મહાવ્રત અને 28 મૂળ ગુણ અનંતવાર પાળ્યા અને નવમી ગ્રહિક સુધી ગયો, એટલે દેવલોકમાં નવમી ગ્રહિક સુધી ગયો, પણ આત્મજ્ઞાન કર્યું નહીં, તેથી અંશ પણ નિરાકુળ આનંદ ન મળ્યો. નિરાકુળ આનંદ તો પોતાના સ્વરૂપમાં જવાથી થાય. એવો નિરાકુળ આનંદ એ કંઈ બાહ્યમાં મહાવ્રત પાળવાથી કંઈ થાય એમ બનતું નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે એને આકુળતા વિનાનો નિરાકુળ આનંદ પ્રાપ્ત થાય છે. અહીં જેના વિના નિરાકુળ આનંદ ન ઉપજે એ આત્મજ્ઞાનને જ્ઞાન કહ્યું છે. અહીં જેના વિના નિરાકુળ આનંદ ન ઉપજે એ આત્મજ્ઞાનને જ્ઞાન કહ્યું છે, એટલે કે આત્મજ્ઞાન વિના એને એવો નિરાકુળ આનંદ ઉપજતો નથી અને એવા આત્મજ્ઞાનને જ્ઞાન કહ્યું છે. કઈ પાંચ મહાવ્રતના પરિણામ એ કઈ ચારિત્ર છે અને એને લીધે થઈને આનંદની પ્રાપ્તિ થાય, નિરાકુળ આનંદ મળે એમ થતું નથી. એ તો આશ્રવ છે, એને લીધે થઈને તો શુભ બંધ પડે છે અને તેથી એ દુઃખરૂપ છે. બંધ એટલે દુઃખરૂપ થયું. સમ્યક જ્ઞાન જ મોક્ષના કારણરૂપ સુખરૂપ છે. સમ્યક જ્ઞાન છે એ જ મોક્ષના કારણરૂપ છે, એ જ સુખરૂપ છે. આવો વિતરાગનો માર્ગ છે. આગળ કહે છે કે ભગવાન ચૈતન્ય દેવ આનંદ મૂર્તિ પ્રભુ આત્મા સદાય અંદર બિરાજમાન છે, તેની સન્મુખ થઈ એમાં જ ઢળીને જે જ્ઞાન ઉત્પન્ન થાય તે આત્મજ્ઞાન છે. આ આત્મજ્ઞાન આનંદ અને વિતરાગતા સહિત છે. એ વિતરાગી પર્યાય છે. પોતાના સ્વરૂપમાં ધ્રુવ તરફ ઢળી અને જે નિર્મળ પર્યાય થાય છે એમાં એને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે અને જે જ્ઞાન થાય છે તે આત્મજ્ઞાન છે. એટલે એવું આ આત્મજ્ઞાન આનંદ અને વિતરાગતા સહિત છે અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. સ્વભાવ એટલે ત્રિકાળી સ્વભાવની વાત અહીંયા નથી, એની વાત નથી, પણ પર્યાય જે સમ્યક જ્ઞાનરૂપ છે એની વાત છે. એ પર્યાયની વાત છે, જે સમ્યક જ્ઞાનની પર્યાય થઈ એની વાત કરવી છે. એ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. સમ્યક જ્ઞાનની પર્યાય છે એ મોક્ષના કારણરૂપ છે, એ કહેવું છે. અને એવા સમ્યક જ્ઞાન જે મોક્ષના કારણરૂપ સ્વભાવ જે નિર્મળ પર્યાય થાય છે, એવી નિર્મળ પર્યાય ન થવા દેવામાં કોણ છે, એમાં કોણ કારણ છે? તો કે એવું કારણ એ અજ્ઞાન છે. એટલે કે એવા સમ્યક જ્ઞાનરૂપ પરિણામમાં તેને રોકનારું અજ્ઞાન છે અને તે અજ્ઞાન પોતે કર્મ જ છે, એટલે વિકારી ભાવ જ છે. આત્મ સ્વભાવ નથી તો તે કર્મ જ છે, એટલે કે વિકારી ભાવ જ છે, આત્મ સ્વભાવ નથી. તેના ઉદયથી એટલે અજ્ઞાન પ્રગટ થવાથી, તેનો ઉદય એટલે અજ્ઞાનનો ઉદય, એટલે કે અજ્ઞાન પ્રગટ થયું. પ્રગટ થયું એટલે એને પરનું લક્ષ થયું માટે એ અજ્ઞાન થયું છે. એને કઈ આત્માના કોઈ ગુણને કારણે એ પ્રગટ થયું એમ નથી, એ પરના લક્ષે પરનું જ્ઞાન કરીને રહ્યો છે એટલે એને એ અજ્ઞાન પ્રગટ થયું એમ કહ્યું, એટલે એને એ ઉદય કહ્યો. એટલે કહે છે કે તેના ઉદયથી એટલે કે અજ્ઞાન પ્રગટ થવાથી, જ્ઞાન કહેતા આત્માને અજ્ઞાનીપણું થાય છે એમ કહ્યું છે ને, કે એવા અજ્ઞાનના ઉદયને કારણે જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે એમ ટીકામાં વાત કરી. એટલે અહીંયા જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે એટલે આત્માને અજ્ઞાનીપણું થાય છે. આ પ્રમાણે મિથ્યાત્વ અને અજ્ઞાન એ મોક્ષ માર્ગથી વિપરીત ભાવ છે એમાં બે બોલ પૂરા થયા. હવે ચારિત્રનો ત્રીજો બોલ લેવાનો છે. પાના નંબર 179 એના ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ વાત કરે છે કે અહીં કહે છે, સ્વરૂપમાં રમણતા રૂપ જે ચારિત્ર પ્રગટ થયું તે ચારિત્રમાં અતિન્દ્રિય આનંદને ભોગવે છે. સ્વરૂપમાં રમણતા રૂપ જે ચારિત્ર પ્રગટ થયું તે ચારિત્રમાં અતિન્દ્રિય આનંદને ભોગવે છે. ચારિત્ર એને કહીએ જેમાં અતિન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું હોય. ભગવાન આત્મામાં એકલા આનંદની ખાણ છે, એટલે એમાંથી આનંદ 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 આવ્યા જ કરે, નીકળ્યા જ કરે. ખાણમાંથી જેમ નીકળ્યા જ કરે છે, ખાણને એમાંથી જેમ ખોદીએ એમ અંદરમાંથી જેની ખાણો હોય એ પદાર્થ નીકળ્યા કરે છે. અને ત્યાં તો એ ખાણમાં તો જળ ખાણ જે છે એમાં તો ક્યારેક એમ થાય કે એ પછી ખૂટી જાય, પણ અહીંયા તો એ ખૂટતું પણ નથી. ભગવાન આત્મા એવી ખાણ છે, આનંદની એવી ખાણ છે કે એમાંથી એ અવ્યાબાદ આનંદ સુખ નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે. એ ખાણ માંથી ક્યારે એમાં અભાવ થતો જ નથી, ખોટ આવતી જ નથી. એટલે ભગવાન આત્મા એકલા આનંદની ખાણ છે અને એની પર્યાયમાં આનંદની પ્રકૃષ્ટ ધારા વહેવી તે ચારિત્ર છે. આનંદની ધારા એ ચારિત્ર છે, એ આનંદનો અનુભવ થાય છે એ ચારિત્ર છે. પોતે પોતાના સ્વરૂપમાં રહી અને એવા અલૌકિક આનંદને અનુભવે છે એ ચારિત્ર છે. એ વખતે કોઈ બીજો વિકલ્પ નથી, નથી રાગ, નથી દ્વેષ, કંઈ નથી, માત્ર પોતાના સ્વભાવભાવમાં ભગવાન આત્મા રહ્યો છે. અને આવું ચારિત્ર છે તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. અને એ જે સ્વભાવ એ કહ્યો તે પર્યાયની વાત છે, ત્રિકાળી સ્વભાવની વાત એમાં પણ નથી. હવે એની નીચેના પેરેગ્રાફમાં કહે છે કે ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર કસાય છે, તે એટલે કે કસાય પોતે કર્મ જ છે. અને એવા કસાયના ઉદયથી જ જ્ઞાનને અચારિત્રપણું થાય છે. કસાયનો ઉદય કોણ કરે? કોઈ કર્મ કરે છે? જળ કર્મ કરે છે કસાયનો ઉદય જીવમાં? ના. જીવમાં કસાય કેમ થાય? રાગ વેશના ભાવ કેમ થાય? ક્રોધ માન માયા લોભ અને નો કસાય, આ બધા કસાયો જીવને ત્રાસ આપનારા છે, જીવને આકુળતા ઉત્પન્ન કરનારા છે, સંસારમાં રખડાવનારા છે. એવા જે કસાય છે એ કસાય એ જીવને પોતાને કારણે જ થાય છે, એ પરનું લક્ષ્ય કરતા થાય છે. કોઈ એ ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે એ એને કંઈ કસાય ભાવે પરિણમાવે છે એમ બિલકુલ નથી. ચારિત્ર મોહનીયનો ઉદય વર્તે છે એટલે એને એ કસાયની ચોકડી છે એટલે એને આવા કસાય ભાવ થાય છે એમ બિલકુલ નથી. એ જળ કર્મના ઉદય આવે પણ એની સાથે જીવ જોડાતો નથી તો એને કોઈ કસાય થતો નથી. પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે તો કસાય થતો નથી, પણ જીવ પોતે જ એવા કસાય ભાવે પરિણમે છે. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે એ કસાય ભાવે જીવ પોતે થાય છે, અને એમ થાય છે તો પછી પોતે પોતાના સ્વભાવ ભાવે સ્વરૂપનો અનુભવ કરતો નથી, અને એમ એને ચારિત્ર થતું નથી, એટલે અચારિત્રપણું થાય છે. એ વાતને અહીંયા વધારે સમજાવી છે. નીચેના પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આ શુભાશુભ ભાવ છે તે ચારિત્રને રોકનાર ચારિત્રના વિરોધી ભાવ છે. આ શરીરનું નગ્નપણું છે એ તો જળ માટીની પૂતગળની દશા છે. શરીર એટલે પૂતગળ, એને તો જળ માટી કહી દીધું, અને એ નગ્નપણું છે તો પણ એ શરીરની દશા છે. અને મહાવ્રત આદિના જે શુભ ભાવ છે, મહાવ્રત આદિના જે ભાવ, તપના ભાવ, એ બધા ભાવ, પૂજાના ભાવ, એ બધા ભાવ એ શુભ ભાવ છે. અને શુભ ભાવ છે એ તો આશ્રવ છે, અને આશ્રવ હોય એટલે બંધ થાય. અને હવે એ આશ્રવ છે એ કાંઈ ચારિત્ર છે એમ પણ નથી, એ ચારિત્ર નથી. ચારિત્ર તો સિદ્ધ સમાન પોતાનું જે સ્વરૂપ છે તે સ્વરૂપમાં રમણતા કરતા ઉત્પન્ન થતો પોતાનો સમરસી ભાવરૂપ પરિણામ, એવા પરિણામ છે, એને ચારિત્ર કહ્યું છે. એને ચારિત્ર કહેવામાં આવ્યું છે અહીંયા કે પોતાના સ્વરૂપનું લક્ષ કરી અને એમાં સ્વરૂપમાં રમણતા કરવાનો જે સમરસી ભાવ અને એવા જે પરિણામ, એ ચારિત્ર છે. અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. અને એવા ચારિત્રને રોકનાર કસાય, કસાય એટલે કે શુભાશુભ ભાવ છે. આ વ્રત આદિના શુભ ભાવ છે તે ચારિત્રના રોકનાર છે. કેમ કે ભાવ શુભ ભાવ છે ને, પોતાના સ્વભાવ ભાવ નથી, એ શુભ ભાવ છે. એટલે જ્યાં એ શુભ ભાવમાં રોકાયો છે તો પછી સ્વભાવ ભાવ એ પરિણમન કરતો નથી. શુભ ભાવનો વ્યવહાર કહો, કસાય કહો, કે ચારિત્રનો વિરોધી પરિણામ કહો, એ બધું એકાર્થવાચક છે. આ બધું એક જ છે. શુભ ભાવને આપણે વ્યવહાર કહીએ છીએ, બંધનું કારણ કહીએ છીએ, એ જ કસાય છે, એ જ આકૃતા ઉપજાવનારા છે, એ જ ચારિત્રના વિરોધી પરિણામ છે. હવે આમ છે છતાં કેટલાક કહે છે કે શુભ ભાવથી ચારિત્ર થાય, પણ જે ચારિત્રને રોકનાર છે એ ચારિત્રને ઉત્પન્ન કેવી રીતે કરે, એટલે કે ન કરે. શુભ ભાવ છે એ રોકાવાનું કારણ છે, બહારમાં રોકાવાનું કારણ છે, એ અંતરમાં જતા રોકાવા માટેનું એ વિઘ્ન છે. જે અંતરમાં જાય છે એને જો અંતરમાં જવાના કાળે શુભ ભાવમાં રોકાઈ જવાનું થશે તો એ અંતરમાં જશે કેવી રીતે, પોતાના સ્વરૂપમાં જશે કેવી રીતે? એટલે શુભ ભાવ છે એ તો ચારિત્રમાં જતા આપણને રોકે છે. સાચું ચારિત્ર, નિશ્ચય ચારિત્ર તો પોતાના સ્વરૂપમાં રમણતા રૂપે છે. એટલે શુભભાવથી ચારિત્ર નથી થતું, શુભભાવ બંધનું કારણ છે. એટલે ગમે તેવા શુભભાવ હોય એ બધા શુભભાવ છે, એ ચારિત્રને રોકનાર છે. અશુભભાવ તો છે જ, પણ શુભભાવની અહીંયા તો વાત લીધી છે કે શુભભાવ પણ ચારિત્રને રોકનાર છે. અને એ ચારિત્રને ઉત્પન્ન કેવી રીતે કરે? પુણ્યના ભાવ, શુક્લ લેશ્યાના પરિણામ, એવા તો તે ભાઈ અનંતવાર કર્યા, અને નવમી ગ્રહિક ગયો, દેવલોકમાં ગયો, પણ તેથી શું? અભવ્ય જીવ અભવીને પણ શુક્લ લેશ્યાના પરિણામ તો હોય છે, એ ક્યાં મોક્ષના કારણરૂપ ચારિત્ર છે? અભવ્યને તો પોતે જ્ઞાન ભવે પરિણમે એમ જ થતું નથી, પણ શુક્લ લેશા તો હોય એવા પરિણામ તો થાય, શુભભાવ પણ હોય અને એવા શુભભાવને લીધે થઈ અને દેવલોકમાં પણ જાય, નવમી ગ્રહવીક સુધી દેવલોકમાં જાય, પણ સમ્યક્ત વિના એને રખડવાનું થાય છે. અહીં તો કહે છે કે શુભભાવ ચારિત્રને રોકનાર છે, અને એ ચારિત્રને રોકનાર એ શુભભાવ ચારિત્રનો વિરોધી છે. અને આ વાત ભગવાન દિનેશ્વરના માર્ગમાં આવી છે, સૂક્ષ્મ વાત છે. આગળ પાના નંબર 181 ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આ સ્વરૂપમાં રમણતા રૂપ જે ભાવ છે તે ચારિત્ર છે. આ સ્વરૂપમાં રમણતારૂપ જે ભાવ છે તે ચારિત્ર છે, તેને રોકનાર કસાય સુભાવ છે, તે પોતે કર્મ જ છે, અને તેના ઉદયથી એટલે એના પ્રગટ થવાથી આત્માને અચારિત્રીપણું થાય છે, અચારિત્રપણું આવે છે એટલે અચારિત્રીપણું છે. શુભ ભાવની પ્રગટતાથી આત્માને અચારિત્રીપણું છે, તેથી કહે છે માટે કર્મ પોતે મોક્ષના કારણના તિરોધાયી ભાવ સ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. એ વિકારી શુભભાવ નિષેધવામાં આવ્યો છે એટલે કે તે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી, પરંતુ ધર્મથી વિરુદ્ધ સ્વભાવ વાળો છે તેથી શુભભાવ નિષેધ્યો છે. ધર્મીને શુભભાવ આવે ખરો, એમ ન હોય, સમ્યક દ્રષ્ટિ ને શુભભાવ ના આવે એમ ન હોય. શુભભાવ તો આવે પણ એને એ ધર્મનું કારણ જાણતા નથી, એ અટકવાનું કારણ એને સમજે છે, એને એ સમ્યકત્વનું કારણ સમજતા નથી, એને એ જ્ઞાનનું કારણ એટલે કે સમ્યક જ્ઞાનનું કારણ સમજતા નથી, કે એને એ સમ્યક ચારિત્રનું કારણ પણ સમજતા નથી, એટલે એ મોક્ષનું કારણ નથી. એનાથી એ વિરુદ્ધ ભાવ છે એ અટકવાનું કારણ છે, અને એવા શુભ ભાવ છે એ નિષેધવામાં આવ્યા છે. ભલે ગરમીને આવે પણ એને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે, એવા શુભ ભાવ ને ધર્મ તરીકે જોતા નથી, શુભભાવ છે એને ધર્મ માનતા નથી, એવું કંઈ એમને શ્રદ્ધા નહોતું નથી. સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા તો સમ્યક એટલે સાચી શ્રદ્ધા છે, એ શુભભાવને ધર્મ તરીકે માનતા નથી, પણ એને એ હેય માને છે, એને તો એ હેય છોડવા લાયક છે એમ માને છે, કેમ કે છોડશે તો જ પોતાના સ્વરૂપમાં જશે ને. શુભભાવને છોડીને અંદરમાં જવાય છે એટલે છોડવા લાયક માને છે. શુદ્ધ ભાવની અપેક્ષાએ એ છોડવા લાયક છે. ઊંધા અર્થ ના કરવા અહીંયા કે છોડીને અશુભમાં જવાનું, એવી કોઈ વાત છે જ નહીં. ધર્મીને શુભભાવ આવે પણ એને એ ધર્મ નથી માનતા, પણ એને છોડી અને પોતાના સ્વરૂપમાં જવું એમ એમને તો શ્રદ્ધાન હોય છે એટલે એને એ હેય માને છે. શુદ્ધભાવમાં જવાની અપેક્ષાએ એ શુભભાવ છે તે હેય છે. આગળ ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે લઈએ. પાન નંબર 182 ઉપર અહીંયા ગુરુદેવ કહે છે કે મોક્ષ એટલે આત્માના પરમ આનંદની પૂર્ણતાનો લાભ. મોક્ષ, મોક્ષ શું છે? મોક્ષ તો આત્માનું મુક્ત સ્વરૂપ છે, એ તો આત્માની સહજ દશા છે, એ પર્યાય છે. મોક્ષ એ પર્યાય છે, આત્માનું જેવું શુદ્ધ સ્વરૂપ છે, દ્રવ્યથી તો આત્મા મુક્ત સ્વરૂપ જ છે, તો એવું એ મુક્ત સ્વરૂપ છે એ પર્યાયમાં પ્રગટ થાય છે એ મોક્ષની દશા છે. એટલે મોક્ષ એટલે કે પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એનો એને લાભ થયો, એની એને પ્રાપ્તિ થઈ, એવી પર્યાય એ પ્રગટ થઈ. જે પોતાને દ્રવ્યથી દ્રવ્ય અપેક્ષાએ જે પ્રાપ્ત છે એની પર્યાયમાં પ્રાપ્તિ થાય એટલે એનો લાભ, એ દશા આનંદની દશા છે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં હંમેશને માટે રહેવાનું એ આનંદની દશા છે, પરમ આનંદની દશા છે. એટલે મોક્ષ એટલે એ મોક્ષની પર્યાય એટલે આત્માના પરમ આનંદની પૂર્ણતાનો લાભ. આ 12માં ધન સંપત્તિ છે ને, એ બધું અને વિષય ભોગની સામગ્રી અને ઇજ્જત આબરૂ ઇત્યાદિમાં એને સુખ ને આનંદ લાગે છે ને, પણ એ તો એનો ભ્રમ છે. અજ્ઞાન અવસ્થામાં એવા ભ્રમ હોય કે આ ધન સંપત્તિ અને વિષય ભોગની સામગ્રી, પાંચ ઇન્દ્રિયના વિષય ને માટેની જે સામગ્રી, આ બધું જે છે એનાથી મને સુખ છે એવી જે માન્યતા છે, તો અજ્ઞાનીની માન્યતા છે, તો એનો ભ્રમ છે. સુખ તો અંદર આત્મામાં છે. પર્યાયમાં સુખની પરિપૂર્ણ પ્રાપ્તિ થવી એનું નામ મોક્ષ. એ મોક્ષનું કારણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. ભગવાન આત્મા સદા પરિપૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવી વસ્તુ છે, એની સન્મુખ થઈને એમાં ઢળવાથી પરિપૂર્ણ સ્વભાવનો ભાસ થઈ એની જે પ્રતીતિ થાય તે સમ્યક દર્શન છે. ભગવાન આત્મા પરિપૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવી ચેતન છે અને એવા ચેતન ભગવાન આત્માની સન્મુખ થઈને એવો આનંદ સ્વભાવી ભગવાન આત્મા એની સન્મુખ થઈ અને એનામાં ઢળવાથી એ પરિપૂર્ણ સ્વભાવનો ભાસ થઈ એની જે પ્રતીતિ થાય તે સમ્યક દર્શન છે. એના વેદન સહિત જે એનું જ્ઞાન થાય એટલે ભગવાન આત્માનું જે જ્ઞાન થાય એ સમ્યક જ્ઞાન છે. અને એમાં રમણતા લીનતા થતા જે પ્રચુર આનંદનું વેદન થાય તે સમ્યક ચારિત્ર છે. આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ મોક્ષના કારણ છે, એ મોક્ષના કારણરૂપ ભાવ છે. મોક્ષ શું? તો કે જે પૂર્ણ આનંદના લાભ સ્વરૂપ પૂર્ણ દશા છે એવી એ મોક્ષની દશા, એના કારણરૂપ આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ જે ભાવ એ મોક્ષના કારણરૂપ છે. અહીંયા કહે છે કે તેમનાથી સમ્યક્ત્વાદીથી, સમ્યક્ત્વાદીથી એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એનાથી વિપરીત મિથ્યાત્વ આદિ ભાવ એટલે કે મિથ્યાત્વ, અજ્ઞાન, કષાયો એવા ભાવો એ વિપરીત છે. પરમા સુખ છે, પુણ્યભાવથી ધર્મ થાય, શરીર આદિ પર માળા છે ઇત્યાદિ જે મિથ્યા માન્યતા છે તે સમ્યક દર્શનથી વિપરીત છે. એકલું પરલક્ષી પરનું જે જ્ઞાન છે તે મિથ્યા જ્ઞાન છે અને સ્વરૂપના આચરણ વિનાનું એટલે આચરણ રહિત જે પુણ્યભાવરૂપ આચરણ છે તે મિથ્યા ચારિત્ર છે. જો બધાને એમ જ હોય છે કે આ શુભ ભાવ છે એ ધર્મ છે, એ ચારિત્ર છે, ના, એ શુભ ભાવ એ પુણ્યબંધનું કારણ છે, એ પુણ્યભાવરૂપ છે અને એવું આચરણ છે એ ચારિત્ર, એ સમ્યક ચારિત્ર નથી પણ એ તો મિથ્યા ચારિત્ર છે, એ મિથ્યા ચારિત્ર છે. અને જ્ઞાનમાં જે પરલક્ષી જ્ઞાન છે, પરનું જ્ઞાન છે એ મિથ્યા જ્ઞાન છે. સ્વનું જ્ઞાન પોતાના સ્વભાવમાં જઈને જે સ્વરૂપમાં જઈને જે જ્ઞાન સ્વનું થાય આત્માનું જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે. અને પેલી શ્રદ્ધા પુણ્યથી ધર્મ થાય ને શરીર આદિ મારા છે અને શરીરના કાર્ય હું કરી શકું છું અને હું બીજાને મદદ કરી શકું છું અને પરની દયા હું પાળી શકું છું અને પરને હું જીવાડી શકું છું ને આવી બધી જે ઊંધી મિથ્યા શ્રદ્ધા, ઊંધી માન્યતાઓ છે એ મિથ્યાત્વ છે, એ સમ્યક દર્શનથી વિપરીત છે. એટલે આ રીતે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એ બધા મોક્ષના કારણ જે સમ્યક્ત્વ આદિ છે એનાથી વિપરીત છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે પહેલા ત્રણ ગાથાઓમાં 157, 158 અને 159 એ ત્રણ ગાથામાં કહ્યું હતું કે વ્રત, નિયમ, તપ, શીલ ઇત્યાદિ શુભ ભાવરૂપ કર્મ એટલે કાર્ય એ મોક્ષના કારણરૂપ ભાવોનું એટલે સમ્યક્ત્વાદીનું ઘાતક છે. શુભ ભાવ છે એને સમ્યક્ત્વાદીના ઘાતક કયા. પુણ્ય આદિ ભાવ મારા છે, ભલા છે, સારા છે, એનાથી મને લાભ છે એવો જે મિથ્યાત્વ ભાવ તે મોક્ષના કારણરૂપ ભાવનો ઘાતક છે. એ વાત 157, 158, 159ની ગાથામાં આવી. અને એ ઘાતક છે એટલે કે એ સમ્યક્ત્વ આદિને પ્રગટ થવા દેતો નથી. જો એક પર્યાય ઉત્પન્ન થઈ ગઈ એને ઘાત કરવાની જરૂર પડતી જ નથી. એ એક સમયની પર્યાય છે, એ તો વિલીન થઈ જવાની, પાછી બીજી ઉત્પન્ન થાય, ત્રીજી ઉત્પન્ન થાય, સમયે સમયે પર્યાય થાય છે. એટલે જે સમત્વની પર્યાય થઈ એ તો વિલીન થઈ ગઈ એક સમયની પર્યાય, પછી પાછી એવી ને એવી બીજી પર્યાય થાય, ત્રીજી પર્યાય થાય. એટલે ઘાતક કયું હોય ત્યાં એમ સમજવાનું છે કે એ નવી સમ્યક દર્શનની જે પર્યાય પ્રગટ થાય એ પ્રગટ થવા ન દે એ રીતે ઘાતક છે. ઘાતકપણું કઈ રીતે છે? ઘાતકપણું એ રીતે છે કે એ સમ્યક દર્શનની એ સમ્યકત્વની એવી પર્યાય પ્રગટ નથી થવા દેતું એ રીતે એને ઘાતક કહ્યું છે. એટલે 157, 158, 59માં જે ઘાતક કહ્યું છે એમાં બીજો શબ્દ પણ સાથે મૂક્યો છે કે એને ઢાંકી દે છે, એટલે તિરોધાન કરે છે એમ શબ્દ મૂક્યો છે. તિરોધાન કરે એટલે ઢાંકી દે, એટલે એને પેલાને પ્રગટ થવા જ ન દે, સમ્યકત્વની પર્યાયને પ્રગટ થવા નથી દેતા. એટલે નવી પર્યાય જે સમ્યકત્વની થાય એને પ્રગટ ન થવા દે એમ છે. અને પછી એના પછી 160મી ગાથામાં એમ કહ્યું કે કર્મ પોતે બંધ સ્વરૂપ છે. કર્મ પોતે બંધ સ્વરૂપ છે, પોતે જ બંધ સ્વરૂપ હોવાથી તે મોક્ષનું કારણ થવાને લાયક નથી એ વાત આવી. અને હવે આ છેલ્લી ત્રણ ગાથાઓમાં કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરુદ્ધ ભાવ સ્વરૂપ છે. હા, છેલ્લી ત્રણ ગાથામાં મુખ્યતા શું કરી છે કે એ મોક્ષના કારણરૂપ જે ભાવ, એવા ભાવો, એવા ભાવોથી આ વિરુદ્ધ ભાવરૂપ છે, માટે કર્મ સઘળું નિષેધ કરવા લાયક છે. કેમ કે એ ધર્મનું ઘાતક છે, ધર્મનું કારણ નથી અને ધર્મથી વિરુદ્ધ ભાવ રૂપ છે. શુભ ભાવની વાત કરીને આ રીતે એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે એ શુભ ભાવ એને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે અને પાછો આવા પ્રશ્ન કર્યો. શુભ ભાવની રૂચિ હોય ને એટલે હજી એ વાત જાય નહીં. ગુરુદેવે એનો પછી ઉત્તર આપ્યો છે, ઘણી વાર આ ઉત્તર તપાયો છે કે ખરેખર તો સમકીર્તિ ધર્માત્માને જે શુદ્ધતા પ્રગટી છે, સમકીર્તિ ધર્માત્માને જે શુદ્ધતા પ્રગટી છે, જે ચારિત્ર પ્રગટ્યું છે, તે વૃદ્ધિ પામતું થકું પૂર્ણતાનું એટલે મોક્ષનું પરંપરા કારણ થાય છે. પણ એની સાથે જે સહકારી શુભ ભાવ એને બાકી રહે છે, જેને એ શુદ્ધ ચૈતન્ય સ્વભાવના ઉગ્ર આશ્રય વડે ક્રમશ ટાળતો જાય છે. સેને? શુભ ભાવને એ ક્રમશ ટાળતો જાય છે, તેને ઉપચારથી આરોપ કરી અને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે. તે વાસ્તવિક પરંપરા કારણ નથી. નિશ્ચયથી રાગ મોક્ષનું સાક્ષાત કે પરંપરા કારણ હોઈ શકે નહીં. શું થાય, લોકો સમજ નહીં એટલે પછી ગમે તેમ સમજ્યા વગર, શાસ્ત્રને યથાર્થ સમજ્યા વગર વાત કરે, ઉપચારથી જે કથન હોય એને નિશ્ચયથી માની લે, આવું બધું થાય. અહીંયા તો કહે છે એ ઘાતક છે, બંધ સ્વરૂપ છે અને વિપરીત ભાવ સ્વરૂપ છે, અને આ બરાબર માન્યતા છે, આ યથાર્થ છે. અહીંયા પારા નંબર 183 ઉપર અહીંયા ચોથા પેરેગ્રાફમાં એ વાત કરે છે વચ્ચેથી કે જ્ઞેય તો ત્રણે છે. જો એ જ્ઞેયની વાત સરસ અહીંયા મૂકી દીધી છે કે જ્ઞેય તો ત્રણે છે. કયા ત્રણ જ્ઞેય છે તેની વાત કરી છે ગુરુદેવે. બહુ સમજવા જેવી વાત છે કે ત્રિકાળી શુદ્ધ આત્મા એ પણ જ્ઞેય છે. ત્રિકાળી શુદ્ધ આત્મા એ જ્ઞેય છે. મોક્ષ માર્ગના પરિણામ પણ જ્ઞેય છે અને પુણ્ય પાપના ભાવ પણ જ્ઞેય છે. ત્રણેય જ્ઞેય છે. ત્રિકાળી શુદ્ધ આત્મા છે એ જ્ઞેય છે, મોક્ષ માર્ગના પરિણામ પણ જ્ઞેય છે અને પુણ્ય પાપના ભાવ પણ જ્ઞેય છે. પણ એક જ્ઞેય ત્રિકાળી શુદ્ધ પોતાની વસ્તુ એ જ આદરવા લાયક ઉપાદેય છે. એક જ્ઞેય વર્તમાન શુદ્ધ પરિણમન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની જે પર્યાય એવું પરિણમન, એ જ્ઞેય કેવું છે? એ મોક્ષનું કારણ, મોક્ષનું કારણ પ્રગટ કરવા યોગ્ય છે, એ પ્રગટ કરવા યોગ્ય છે. અને છેલ્લું ત્રીજું જ્ઞેય કે જે પુણ્ય પાપના ભાવ બંધરૂપ છે તે એ જ્ઞેય કેવું છે તો કે એ હેય છે. જાણવાનું હોય ત્યાં બધું જાણવું જોઈએ, જ્ઞેય છે બરાબર છે, પણ એ જ્ઞેયને શું સમજવાનું, એ ત્રણેય પ્રકારના જ્ઞેય કયા, એ જ્ઞેયને જાણ્યા બરાબર છે, પણ એને જ્ઞેય તરીકે જાણ્યા પણ એ જ્ઞેય કેવા છે એ વાત કરી છે ગુરુદેવે, કે જે ત્રિકાળી ભગવાન આત્મા શુદ્ધ પોતાની વસ્તુ જે છે એને જે જ્ઞેય કહ્યું આપણે, એ ત્રિકાળી શુદ્ધ આત્મા જ્ઞેય એ તો પોતાની વસ્તુ છે, એ આશ્રય કરવા લાયક છે, એ ઉપાદેય છે. બીજું જ્ઞેય કહ્યું કે જે મોક્ષ માર્ગના પરિણામ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ, એ બીજા પ્રકારનું જ્ઞેય. એ જ્ઞેય કેવું છે, એ જ્ઞેય વર્તમાન શુદ્ધ પરિણમન એ મોક્ષનું કારણ અને એ પ્રગટ કરવા યોગ્ય છે. અને ત્રીજું જ્ઞેય કહ્યું જે પુણ્ય પાપના ભાવ, શુભ ભાવ, અશુભ ભાવ, એ પણ જ્ઞેય છે, એ પણ જ્ઞેય છે, પણ એ જ્ઞેય કેવું છે તો કે બંધરૂપ છે અને કર્મબંધનું કારણ છે અને એ હેય છે, એ છોડવા લાયક જ્ઞેય છે. જાણવાની વાત આવે ત્યારે બધું જાણવું તો જોઈએ ને ગુરુદેવે, જાણવાની સાથે એની સ્પષ્ટતા કરી કે ભાઈ જાણીએ બરાબર છે, પણ એને એની યથાર્થ સમજ પણ સાથે હોવી જોઈએ કે આ જ્ઞેય છે તો એ જ્ઞેય કેવું છે એ પણ સમજ બરાબર હોવી જોઈએ ને, એ વાત અહીંયા કરી છે. તો આ રીતે આપણે ગાથા 161, 162 અને 163 અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમો પદ તે વર તે જયતે